और मारा તરફથી ને મારા કુટુંબના તરફથી આપ સર્વને નવીન વર્ષની હું શુભેચ્છાઓ પાઠવું છું. આપ સર્વને ઈશ્વર પિતા પુષ્કળ આશીર્વાદ આપે અને વિશેષ કરીને આ 2010ની સાલ એ તમારા સર્વન માટે પુષ્કળ આનંદદાયી સુખરૂપ એટલું જ નહીં પરંતુ પ્રભુ જે રીતે તમારો ઉપયોગ કરવા માગે છે એમાં તમ સર્વનો ઉપયોગ કરે, તમારી તંદુરસ્તી થાય, તમારું રક્ષણ કરે એ જ મારા હૃદયની પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. લગભગ ઘણા ખાસા લાંબા સમયથી આ સંદેશ માટે હું તૈયારી કરી રહ્યો હતો અને શેતાને ઘણા બધા હુમલા કર્યા, પણ પ્રભુ બાપનો હું પુષ્કળ આભાર માનું છું કે આજે હું તમારી સમક્ષ ઊભો છું અને વિશેષ કરીને 2010ની સાલ મારાને તમારા માટે શું લાવનાર છે આપણે જાણતા નથી. સારા દિવસ હશે કે માઠા દિવસ હશે, આપણે તંગીમાં હોઈશું કે ભરપૂરીપણામાં હોઈશું, તંદુરસ્તીમાં હોઈશું કે માદગીમાં હોઈશું, કેવી રીતે દિવસો પસાર થશે મને ને તમને ખબર નથી. ચોક્કસ આ 2010 સાલ માટે મારી પાસે ઘણી મોટી આશાઓ છે, તમારી પાસે સ્વપ્નો છે, કદાચ થોડી ઘણી ચિંતા હોય, બોજ હોય, ઘણા બધા વિચાર આપણા હૃદયમાં આવે અને એવા સમયે પ્રભુ બાપ મને ને તમને શું કહેવા માગે છે એના સંબંધી થોડો સમય વિચાર કરવા માગીએ છીએ. પ્રભુની કૃપામાં કેવી રીતે આ વર્ષ આપણે પસાર કરી શકીએ એ સંબંધી થોડોક સમય હું તમારી સાથે વાત કરવા માગું છું. જે ગીત તમારી આગળ વાંચવામાં આવ્યું, નાનપણથી આપણે ગીત સાંભળીએ છીએ, વાંચીએ છીએ, મોઢે આવડે છે, વારંવાર આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને એ ગીતમાં પ્રભુનું વચન જે છે તે એ છે કે યહોવા મારો પાળક છે. અને 2010ની સાલમાં વાલા મિત્રો, યહોવા એ મારો ને તમારો પાળક થનાર છે. ઇઝ ગોઈંગ ટુ બી અવર શેફર્ડ. કારણ કે 2000ની સાલ મારા ને તમારા માટે શું લાવનાર છે આપણે જાણતા નથી, પણ એક બાબત આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, તે મારો શેપર્ડ છે, તે મારો ભલો ભરવાડ છે અને એ મને કદી મૂકી દેનાર નથી. હવે આ જે વાક્ય છે એના સંબંધી થોડો સમય વિચાર કરવા માગીએ છીએ કે યહોવા મારો પાળક છે એનો અર્થ શું થાય, તે શું સૂચવે છે. સર્વપ્રથમ તો એ બાબત જોવા મળે છે તે કે જ્યારે યહોવા મારો પાળક છે એમ હું કહું છું ત્યારે પ્રભુની સાથે મારો કોઈ સંબંધ છે એ બાબત આપણને જોવા મળે છે. પ્રભુની સાથે મારો કોઈ સંબંધ છે, સંબંધ કેવો છે? પ્રભુની સાથે મારે વ્યક્તિગત સંબંધ છે, કારણ કે દાઉદ રાજા કહે છે કે યહોવા મારો પાળક છે, યહોવા મારો પાળક છે. અને એ પાળક મારો ને તમારો પાળક બને એ કેટલી બધી અગત્યની બાબત છે. વ્યક્તિગત સંબંધમાં આપણે પ્રભુની સાથે જોડાઈએ, અંગત રીતે પ્રભુને તમે ઓળખો અને આ વર્ષ તે વ્યક્તિગત સંબંધનું વર્ષ બને એ મારા હૃદયની પ્રાર્થના છે. વી હેવ લોટ્સ ઓફ રિલિજન, વી હેવ લોટ્સ ઓફ સો મેની અધર થિંગ્સ, બટ ધ લોર્ડ વોન્ટ્સ ઇઝ રિલેશનશીપ. પ્રભુની સાથે આપણે સંબંધથી જોડાઈએ અને એ પ્રભુની સાથે જો આપણે સંબંધથી જોડાઈએ તો હું માનું છું કે યહોવા એ મારો પાળક બને છે. કેટલી બધી અદ્ભુત બાબત છે. શું એ યહોવાને તમે અંગત રીતે ઓળખો છો? અને આ નવીન વર્ષ 2010ની સાલ એ શું તમારા માટે મારા માટે સંબંધનું વર્ષ બનનાર છે? જો તમે તેની સાથે સંબંધથી જોડાયેલા છો તો જીવનમાં આનંદ છે, શાંતિ છે અને સંતોષ છે. મારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ઘણી બધી વખત આપણો જે પ્રભુની સાથેનો સંબંધ છે બહુ થોડોક જાણે કે વ્યવહાર પૂરતો હોય છે અથવા કામ ચલાવ હોય છે અથવા આપણું ગાડું જાણે કે ચાલે એટલા માટે સવારે થોડુંક બાઇબલ વાંચી લઈએ, સવારે થોડી પ્રાર્થના કરી લઈએ, કોઈ મિત્રોના માટે પ્રાર્થના કરી લઈએ અને એમ માની લઈએ છીએ કે પ્રભુની સાથે મારો બહુ સારો સંબંધ છે. કેટલાક લોકોનો સંબંધ કામ ચલાવ હોય છે, કેટલાક લોકોનો સંબંધ ખપ પૂરતો હોય છે, મર્યાદિત હોય છે. અને જે બહુ દુઃખની વાત છે તે એ છે કે ઘણીવાર આપણો સંબંધ એ રૂટિન સંબંધ હોય છે. ચર્ચમાં જવું, પ્રાર્થના કરવી, બાઇબલ વાંચવું, દાન આપવું, જો યાદ આવે તો કોઈકના માટે પ્રાર્થના કરી લેવી, પણ પ્રભુની સાથેનો જે વ્યક્તિગત સંબંધ એમાં ઘણી બધી વખત આપણે રૂટીનમાં અટવાઈ ગયો છે, જે ચીલાચાલુ બાબતો છે એમાં આપણે જાણે કે અટવાઈ જઈએ છીએ. અને ચોક્કસ એ ચીલાચાલુ બાબતો આપણને બહુ ગમે છે, પણ આવા સંબંધોના લીધે પ્રભુની સાથેનો જે આશીર્વાદ પ્રભુજી આપણને આશીર્વાદ આપવા માગે છે એ આપણે ચૂકી જઈએ છીએ. આનંદ અને ઉત્સાહ દેખાતા નથી. કદાચ એ આનંદ અને ઉત્સાહ થોડી વાર દેખાય ને પછી આપણે જાણે કે ઠંડા પડી જઈએ છીએ. પણ પ્રભુ અહીંયા કહે છે કે યહોવા મારો પાળક છે, એ તો જાણે કે જે સંબંધ છે તો વ્યક્તિગત સંબંધ છે, અને એ વ્યક્તિગત સંબંધનું વર્ષ પ્રભુ આપણને આપવા માગે છે. અને એ વર્ષમાં શું તમે આજે આગળ જવા માટે કટિબદ્ધ છો? પણ જે પ્રશ્ન મારા હૃદયમાં થયો તો એ કે કોની સાથે મારો સંબંધ છે? એવું તો કોણ છે કે જેની સાથે મારે વ્યક્તિગત સંબંધમાં જોડાવવો પડે? ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 24મો અધ્યાય અને પહેલી કલમ જો તમે જુઓ તો ત્યાં બહુ સુંદર વાક્ય લખવામાં આવ્યું છે. ગીતશાસ્ત્ર 24 અને પહેલી કલમ, પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેમાં રહેનારા પણ તેના છે. મારાને તમારો પ્રભુ કે જે આ પૃથ્વીનો ઉત્પન્ન કરનાર છે, પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ કે છે કે યહોવાનું છે, તે પૃથ્વીનો માલિક છે. જે ગીત આપણે ગાઈએ છીએ કે સારી સૃષ્ટિ કે માલિક તુમ હી હો, અને એ પ્રભુ કે જેનો મારા જીવન પર અધિકાર છે, જે મારો ઉત્પન્ન કરનાર છે, જે સર્વશક્તિમાન છે, જે સર્વ સમર્થ છે, જે સર્વજ્ઞ છે, જે આદિ અને અંત છે, એના માટે દાઉદ રાજા કહે છે કે એ યહોવા જે મારો ઉત્પન્ન કરનાર છે તે મારો પાળક છે. ઇઝ માય શેફર્ડ. કેટલી બધી અદ્ભુત બાબત. અને એ સંબંધની જોગવાઈ પ્રભુ યસુ ખ્રિસ્તમાં ઈશ્વરે મારા માટે કરી છે. રૂમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય સેમી વાંચશો. રૂમિયોનો પત્ર 5મો અધ્યાય અને 10મી કલમ.
રોમિયોનો પત્ર તેના 5મો અધ્યાય અને તેની 10મી કલમ. રોમન 5 એન્ડ રીડિંગ વર્સીસ 10. કેમ કે જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો દેવની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી પણ આપણે તેના જીવનને લીધે બચીશું તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે.
પ્રભુ યસુ ખ્રિસ્તમાં જે સંબંધ ઈશ્વરની સાથે મારોને તમારો હોવો જોઈએ, એની જોગવાઈ ઈશ્વરે મારાને તમારા માટે કરી છે એ આ કલમમાં આપણે જોવા મળે છે. એક નાની દીકરી સંડે સ્કૂલમાંથી શિક્ષણ લઈને પોતાના ઘેરમાં મૂંઝાતી આવે છે અને પોતાની મમ્મીને કહે છે કે અમારો શિક્ષક અમને આ પ્રમાણે કહ્યું કે જો તમે તારણ પામવા ચાહો છો તો તમારે પ્રભુ યસુ ખ્રિસ્તની પાસે આવવું જોઈએ. પણ મમ્મી, હું તો પ્રભુ યસુ ખ્રિસ્તને જોઈ શકતી નથી, હું કેવી રીતે તમની પાસે આવું? અને મમ્મી કહે છે કે ગઈકાલે રાત્રે જ્યારે તું તારા રૂમમાં હતી ને તારા રૂમમાંથી ત્યાં મને હાંક મારીને કહું કે મમ્મી મને એક પાણીનો ગ્લાસ તમે આપો, અને તરત જ હું તારા માટે પાણીનો ગ્લાસ લઈને આવી કે નહીં. અને નાની દીકરી કહું, હા મમ્મી તમે જરૂર મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવ્યા. શું તે મને જોઈ હતી? ના મમ્મી, મેં તમને જોયા તો નહોતા, પણ કહે છે મેં તમારો અવાજ સાંભળ્યો. હું જાણતી હતી કે તમે ત્યાં છો, અને જ્યારે હું તમને વિનંતી કરીશ ત્યારે તમે સાંભળનાર છો એવો મારો વિશ્વાસ હતો. કેવો અદ્ભુત વિશ્વાસ! અને એવો જ વિશ્વાસ નાના બાળકના જેવો વિશ્વાસ પ્રભુ મારીને તમારી સાથે માગે છે. જો આપણે પ્રભુ યસુની ખ્રિસ્તની સાથે સંબંધથી જોડાવા માગીએ છીએ, અને જો એ નાના બાળકના જેવો વિશ્વાસ મારીને તમારી પાસે નથી, તો યહોવા મારો પાળક બની શકતો નથી. આ 2010ની સાલમાં પ્રભુ મારોને તમારો પાળક થઈ શકતો નથી. અને આ તો એક વ્યક્તિગત બાબત છે, અંગત બાબત છે, કે જેમાં પ્રભુ અને મારોને તમારો કાયમી સંબંધ રાખવા માગે છે. કેમ કાયમ હું કહું છું? કારણ કે એ સંબંધ તે તો લોહીનો સંબંધ છે. પ્રભુ યસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનું લોહી વહેવડાવ્યું, એ રક્તના લીધે એ સંબંધ કહે છે કે કાયમી છે. એ સંબંધ કદી તૂટી જતો નથી, કારણ કે મારો પ્રભુ હંમેશા વિશ્વાસી છે. અને કેટલી બધી અદ્ભુત બાબત છે કે 2010ની સાલમાં પ્રભુએ કાયમી અને ગાઢ સંબંધથી જોડાવાનું આમંત્રણ મને અને તમને આપશે, આપી રહ્યો છે. તો એ 2010ની સાલ તમે કેવી રીતે પસાર કરશો? શું એ સંબંધથી જોડાવાના માટે તમે તૈયાર છો? બીજી જે બાબત તમારે આગળ મૂકવા માગું છું તે એ કે જો પ્રભુ મારો પાળક છે તો તેનું પરિણામ કેવું આવે છે? જો પ્રભુ મારો પાળક છે તો તેનું પરિણામ કેવું આવે છે? કહે છે કે તેથી મને કશી ખોટ પડશે નહીં. યહોવા મારો પાળક છે અને તેથી મને કશી ખોટ પડશે નહીં. કેટલું બધું આશ્વાસનદાયક પ્રભુનું વચન છે. 2000 સાલમાં પ્રભુ મારી સર્વ ગરજો પૂરી પાડનાર છે. મારી આત્મિક ગરજો, મારી દૈહિક ગરજો, મારી આર્થિક જરૂરિયાતો, સગળી જરૂરિયાતો પ્રભુ પૂરી પાડનાર છે, કારણ કે તે મારો બાળક છે. હું તેમના પર આધાર રાખી શકું છું. મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારા સર્વ સંજોગો અને પરિસ્થિતિ તેમના અંકુશ હેઠળ છે. મારી ગરજો તે પૂરી પાડનાર છે. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે પ્રભુ તે મારો પ્રબંધકર્તા છે. જો પ્રભુની સાથે મારો સંબંધ છે તો પ્રભુ મારો પ્રબંધકર્તા છે, મારી સર્વ ગરજો એ પૂરી કરનાર છે. કેટલી બધી આશ્વાસનદાયક પ્રભુનું વચન મારા અને તમારા માટે. એક રાજા કે જે એક દિવસ એક શહેરની અંદર એક પથ્થરનું ઉદ્ઘાટન કરવાના માટે, એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના માટે જાય છે. અને ત્યાં કહે છે કે ઘણા બધા નાના બાળકો ભેગા થયા હતા અને નાના બાળકો આ રાજાને જોઈને બહુ ખુશ થઈ જાય છે. પણ એક નાની દીકરી હતી, એ કહે છે કે ત્યાં બેઠી બેઠી રડતી હતી. અને શિક્ષકે તેને પૂછ્યું કે વાય યુ આર ક્રાઇંગ, શા માટે તું રડે છે, શું તે રાજાને જોયો નહીં? તેણે કહ્યું કે હા, મેં રાજાને તો જોયો. અને પછી એ બહુ રડવા લાગી ને કહેવા લાગી કે પણ રાજાએ મને જોયો નહીં, કે મને જોઈ નહીં. વાલા મિત્રો, એ કદાચ આ જગતનું જે રાજા છે એ કદાચ મને ને તમને જોવામાં નિષ્ફળ જાય, પણ એ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ એ રોજ તમને ને મને નિહાળે છે. એની એની આંખો કહે છે કે પૃથ્વી પર સર્વત્ર ફરે છે. કેટલો બધો મહાન ઈશ્વર છે, રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, કે જેની આંખો મારાને તમારા પર મંડાયેલી છે. અને આ 2010 સાલમાં તમારી જે કંઈ ગરજો છે એ ગરજો પૂરી કરવાના માટે એ તત્પર છે. એના માટેની સગડી જોગવાઈ અને તજવીજ કરેલી છે. જો તે મારો પાળક છે તો તે મારો પ્રબંધકર્તા પણ છે. અને એક નાની બાબત પણ કેટલી બધી અદ્ભુત છે કે એ રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, એ પોતાના લોકોનો માટે ઘેટા બાળકનું સ્થાન લે છે. જે તમે એક મિનિટ વિચાર કરો તો ઘેટા બાળકનો વ્યવસાય એ તો એક હલકું કામ ગણવામાં આવતું હતું. તેમ છતાં ઈશ્વર કહે છે કે પોતાની જાતને એક ઘેટા બાળક તરીકે સરખાવવામાં આનંદ માણે છે. પ્રભુ શરમાતા નથી. રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ઈશ્વર એ કહે છે કે એક ઘેટા બાળકનું સ્થાન લઈ અને મારા ને તમારા જીવનમાં તે રસ ધરાવે છે. કેટલી બધી મહાન બાબત. ઈશ્વર આ બાબત મારફતે પોતાનો પ્રેમ અને પોતાના લોકો પ્રત્યેની તેમની જે લાગણી અને જે કાળજી છે એ કહે છે કે તેઓ દર્શાવે છે. અને દાઉદ રાજા સંબંધી જો તમે એક મિનિટ તેના તરફ દ્રષ્ટિ કરો તો કહે છે કે દાઉદ રાજા એ રાજા હતો, ઘેટા પાળક હતો, છતાં પણ કહે છે પોતાની જાતને એક ઘેટા તરીકે સરખાવે છે. આજે શું તમે તમારી જાતને એક ઘેટા તરીકે પ્રભુના હાથમાં સ્વાધીન કરવા માટે તૈયાર છો કે આ પ્રભુ, આ 2010 સાલમાં હું મારા જીવનને એક નવી રીતે તમારા ચરણોમાં સોંપું છું, એક ઘેટા તરીકે મારું જીવન હું તમને સોંપું છું. ઘેટું તો આપણે જાણીએ છીએ કે જે નબળું છે, નાજુક છે, ભૂલું પડી જાય તેવું છે. 1 પિત્તર 2:25 જો તમે વાંચો, 1 પિત્તર 2:25
કેમ કે તમે ભૂલા પડેલા ઘેટાના જેવા હતા, પણ હવે તમારા જીવના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો.
હા, આપણે તો ઘેટા પાળક, ઘેટાની જેમ જાણે કે ભૂલ્યા, વારંવાર ભૂલા પડી જાય એવો મારી ને તમારી સ્થિતિ હતી. પણ કહે છે કે આપણે તો કોની પાસે આવ્યા છીએ, આપણા જે ઘેટા પાળક અને આપણો જે અધ્યક્ષ છે તેની પાસે આપણે આવ્યા છીએ. અને હજકેલ પ્રવચકના પુસ્તકમાં જો તમે જુઓ તો કહે છે કે 34 અધ્યાયમાં પ્રભુએ પોતે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે મારા જે ઘેટા છે એમને હું પોતા જાતે કહે છે કે શોધી કાઢીશ, હું જાતે તેમની સંભાળ રાખીશ. અને આ 2010 સાલમાં પ્રભુ તમને શોધવા માગે છે. શું તમને લાગે છે કે તમે ખોવાઈ ગયેલા છો? શું તમને લાગે છે કે તમે પ્રભુથી દૂર ચાલ્યા ગયા છો? તો આ 2010 સાલમાં પ્રભુ કહે છે આપણને શોધી રહ્યો છે. પ્રભુ કહે છે કે આપણને શોધનાર છે. શું તમે પોતાનું જીવન તેને આપવાના માટે તૈયાર છો? ઘેટા બાળક તરીકે છે કે જે હું તેમની સંભાળ રાખીશ, કાળજી રાખીશ. અને આ વચન પ્રભુ જો ખ્રિસ્તમાં કહે છે કે પરિપૂર્ણથી, યશાયા 44 યશાયા 40:11 કલમ વાંચો. યશાયા 40:11.
ભરવાડની પેઢે તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાને પોતાના હાથથી એકઠા કરીને તેમને પોતાની ગોદમાં ઉંચકી લેશે.
કેટલો બધો મહાન પ્રભુ છે. એટલે જ્યારે આપણે ભૂલા પડી જઈએ છીએ, આપણે ખોવાઈ જઈએ છીએ, કદાચ આપણે પાપમાં પડી જઈએ, ત્યારે પ્રભુ કદી જ મને ને તમને મૂકી દેતા નથી. પણ કહે છે કે ઈશ્વર તેની કૃપામાં, તેના વિશ્વાસુપણામાં તેના લોકોને, તેના ઘેટાને કહે છે કે ઊંચકી લે છે. કેટલી બધી પ્રેમી સંભાળ, શું એ અનુભવ તમે કર્યો છે? હા, 2010 સાલમાં પ્રભુ તમને ઊંચકી લેવા માગે છે. ફિલિપીનો પત્ર તેનો 4:19 કલમ આપણે જાણે કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેની સર્વ ગરજો તેના મહિમાની સંપત્ત પ્રમાણે કહે છે કે તે પૂરી પાડશે. હા, તમારી નાણાકીય જરૂરિયાતો, તમારી દૈહિક જરૂરિયાતો, તમારી આત્મિક ગરજો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાની સંપત્ત પ્રમાણે કહે છે કે તે પૂરી પાડશે. અયુબની સાથે જ્યારે પ્રભુ વાત કરે છે ત્યારે કહે છે કે કાગડીના બચ્ચા કહે છે કે એ માળાની અંદર ખોરાકના માટે રડતા હોય છે, અને ત્યાં ઈશ્વર કહે છે કે તેમને પૂરું પાડે છે. અયુબ 38:41 કલમ તમે વાંચો તો ત્યાં તમને એ વાંચવા મળે છે. અને દાઉદ રાજા જાણતો હતો કે ઈશ્વર મારો ઘેટા પાળક છે, એટલું જ નહીં પરંતુ તે મારો પ્રબંધ કરતા છે, મારો રક્ષણ કરનાર છે, મને ચલાવનાર છે. અને 2010 સાલમાં પ્રભુ તમારો અને મારો પ્રબંધ કરતા થવા માગે છે. જે ગીત આપણે ગાઈએ છીએ કે જ્યારે હું રાનમાં રખડતો કંગાળ, મને મનાવતો તો ઈસુ સ્નેહાળ, આજે પણ તેવો છે ઈસુ દયાળ, મુજને બોલાવે છે. આપણે તો રાનમાં જાણે કે ભટકી ગયા હતા, અને એ પ્રેમાળ ઈસુ, સ્નેહાળ ઈસુ જાણે કે મને મનાવતો હતો, અને આજે પણ એ ઈસુ કહે છે કે મને બોલાવે છે. એ 2010 સાલના માટે શું તમે તમારા જીવોનો પ્રભુને એક ઘેટા તરીકે આપવા માગો છો? દાઉદ રાજાનો પ્રભુ સાથેનો સંબંધ બહુ ગાઢ અને વ્યક્તિગત હતો. આ નવીન વર્ષમાં તમે પ્રભુની પાસે શું માગો છો? કદાચ આપણે પ્રભુની પાસે સારી ગાડી માગીએ, વધારે સારું ઘર માગીએ, વધારે સારા પગારની નોકરી માગીએ, એમાં કશું ખોટું નથી. અને મારા હૃદયની પ્રાર્થના છે કે સર્વ તમારી જે મહેચ્છાઓ છે એ પ્રભુ પૂરી કરે. પણ 2010 વર્ષ પ્રભુની બીકમાં, તેની સાથેના વ્યક્તિગત સંબંધમાં, ગાઢ સંબંધમાં તમે વિતાવો એવી શું તમારી તીવ્ર ઈચ્છા છે? કે પ્રભુની સાથેના સંબંધમાં હું દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જઉં? ચોથી બાબત જે તમારે આગળ મૂકવા માગું છું બોટ ટૂંકમાં, તે કહે છે કે ખ્રિસ્તી જીવનના 2 મૂળ તત્વ છે. એક મનનીય, કોન્ટમ્પલેટિવ, અને બીજું કાર્યશીલ, એટલે એક્ટિવ. અને પછી દાઉદ રાજા ગીત 7:23 કહે છે કે તે મને લીલા ભીડમાં સુવાડે છે. તે મને લીલા ભીડમાં સુવાડે છે. હવે આ લીલા ભીડ એટલે શું? જો તમે યોહાને લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાયનો અભ્યાસ કરો, 16મી અને 17મી કલમ અને 26મી કલમ, તો કહે છે કે શાસ્ત્રના વચનના સત્યમાં પ્રભુ જે મારો ને તમારો પાળક છે તે આપણને દોરી જાય છે. વચન જે સત્ય છે, મધુરા છે, એ કહે છે કે કુમળા ઘાસની પેઠે જે રીતે ઘેટાને તે એ ઘેટાના બી એ ઘાસના બીડમાં ઊંઘાડી દેશે, સુવાડી દેશે, એમ કહે છે કે મને તેઓ, મને કહે છે કે તેઓ આ 2010 સાલમાં આરામમાં, મૂંઝવણભર્યા પ્રશ્નોમાં, દુઃખમાં, નિરાશામય દિવસોમાં દિલાસો, હિંમત અને સામર્થ્ય આપનાર છે. કેટલી બધી અદ્ભુત બાબત છે. ઘણી વખત આપણે જ્યારે બહુ ઠંડી લાગે ત્યારે ગ્લોવ્સ પહેરીએ છીએ. હવે જે ગ્લોવ્સ છે, જે મોજું, એ મોજું કશા કામનું નથી જ્યાં સુધી હું એને પહેરું નહીં, અને જ્યાં સુધી મારા હાથ હલાવું નહીં, હું મારે જે કંઈ કરવું એ હું કરું નહીં, ત્યાં સુધી મોજું એ ફક્ત મોજું જ છે. પણ એ મોજે હું મારા જ્યારે મારા હાથ એની અંદર હું નાખું છું, પછી હું આંગળા હલાવું કે ગમે તે કરું, ડ્રાઈવ કરું, એ બધું હું કરી શકું છું. એ રીતે મારું જીવન એ તો જાણે કે મોજા સમાન છે, પણ પ્રભુનો આત્મા જ્યારે મારા જીવનમાં સ્થાન લે છે ત્યારે મારું જીવન કહે છે કે કાર્યશીલ બને છે. પ્રભુ મારો પ્રબંધ કરતા છે, અને પ્રબંધ કરતા તરીકે તે મને લીલા બીડમાં સુવાડે છે. પવિત્ર આત્મા મને કદી ત્યજી દેશે નહીં. અને જે પ્રશ્ન મારી સમક્ષ આવીને ઊભો રહે છે કે શા માટે સંપૂર્ણ સત્યમાં પ્રભુ મને દોરીને લઈ જાય છે? પહેલી બાબત કે આપણે શુદ્ધ જીવન જીવીએ. ગીત શાસ્ત્ર 119:9 કલમમાં દાઉદ રાજા શું કહે છે સાંભળો, ગીત શાસ્ત્ર 119 અને 9 અને 11મી કલમ.
ગીત શાસ્ત્ર 119 અને 9. જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. 11મી કલમ. હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે.
પ્રભુએ એક પાળક તરીકે અને પ્રબંધ કરતા તરીકે 2010ની સાલ માટે આપણે શુદ્ધ જીવન જીવીએ તેના માટે પ્રબંધ કરેલો છે. એ શુદ્ધ જીવન જીવવાના માટે શું તમારા હૃદયમાં તીવ્ર ઈચ્છા છે? પાપથી બચવાના માટે પ્રભુએ પ્રબંધ કર્યો છે. જો આપણે આપણા પાપ કબૂલ કર્યો તો આપણા પાપ માફ કરવાના માટે તે વિશ્વાસુ અને ન્યાયી છે. પાપ આપણાથી થઈ જાય છે અને 2010ની સાલમાં કદાચ ઘણીવાર એવું બને ત્યારે આપણે વિશ્વાસથી પ્રભુની પાસે આવીએ અને પ્રભુ મારાને તમારા પાપ માફ કરવાના માટે હંમેશા તૈયાર છે. કહે છે કે લીલાબીળમાં પુષ્કળ આનંદ મળે છે. એ લીલાબીળમાં જ્યારે પ્રભુ તમને મને લઈ જનાર છે ત્યારે કહે છે કે મારું ને તમારું જીવન પ્રભુ આનંદિત કરે છે. લીલાબીળમાં કહે છે કે મને તાજગી મળે છે. પ્રભુના વચનથી મને કહે છે કે તંદુરસ્તી મળે છે. અને 2010ની સાલમાં પ્રભુના વચનો એ કહે છે કે મારાના તમારા માટે આશાનો સ્રોત બની જાય છે. અને એટલા માટે પ્રભુના વચનોની હજુરમાં આપણે સમય ગાળીએ એ કેટલી બધી જરૂરી બાબત છે. ઘણી બધી વાર ઘણા ભાઈઓની સાથે જ્યારે હું વાત કરું છું ત્યારે કહે છે પ્રભુના વચન વાંચવાના માટે મારી પાસે સમય નથી, દુઃખ લાગે છે. પણ પ્રભુના વચનો એ જો મને પાપથી બચાવનાર હોય, પ્રભુના વચન જો મને શુદ્ધ જીવન જીવવાના માટે સહાય કરે છે, પ્રભુના વચનમાં જો આનંદ છે, પ્રભુના વચનમાં જો તાજગી મળે છે, તંદુરસ્તી મળે છે, પ્રભુના વચન જો આશાનો સ્રોત છે, તો શું એ વચનો માટે મારી પાસે સમય નથી? પ્રભુ મારા પર ને તમારા પર એવી કૃપા કરો કે જેટલો બને એટલો સમય આપણે પ્રભુની હજુરમાં કાઢીએ, પ્રભુના વચનોમાં ગાળીએ અને પ્રભુની કૃપામાં તેના વચનો મારા ને તમારા હૃદયમાં થશી રહે. કહે છે કે પ્રભુનો આત્મા સંપૂર્ણ સત્યમાં દોરી જવાના માટે તૈયાર છે. શું તમે તમારી જાતને એના માટે તૈયાર કરશો? માથી લખેલી સુવાર્થ તેનો 5મો અધ્યાય અને 6ઠી કલમમાં કહે છે કે જેઓના હૃદયમાં ભૂખ તથા તરસ છે, જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે, તેઓને ધન્ય છે. શું તમારા હૃદયમાં પ્રભુના વચનો માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ભૂખ અને તરસ છે? બીજું જે ખ્રિસ્તી જીવનનું પાસું છે, છેલ્લી બાબત, તો કે જે ખ્રિસ્તી જીવન એ ફક્ત આપણે વિચારતા નથી, ફક્ત મનન કરતા નથી એમ નહીં, પણ ખ્રિસ્તી જીવન એ કાર્યશીલ જીવન છે, આધીનતાનું જીવન છે. પ્રભુને આપણે આધીન થઈએ છીએ, પ્રભુના વચન વાંચીએ છીએ અને તેના પર મનન કરીએ છીએ અને આપણે તે વચનને આપણે આધીન થઈએ છીએ. એટલા માટે દાઉદ રાજા કહે છે કે તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. શાંત પાણીની પાસે મને તે દોરી જજાવાલા ભાઈઓ અને બહેનો, 2010ની સાલમાં પ્રભુ ઈસુ તમને ને મને એ શાંત પાણીની પાસે દોરી જનાર છે. એ શાંત પાણીની પાસે શું જવાન માટે તમારા હૃદયમાં ઈચ્છા છે? યશાયા 48 અને 18.
યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 48મો અધ્યાય તેની 18મી કલમ. જો તે મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું, ત્યારે તો તારી શાંતિ નદીના જેવી ને તારું ન્યાય પણ સમુદ્રના મોજા જેવું થાત.
એટલે કે તારી શાંતિ એ તો વહેતી નદીના જેવી હોય. ક્યારે? કે જ્યારે હું પ્રભુને આધીન થયો હોત ત્યારે. પ્રભુને જ્યારે આપણે આધીન થયે છે ત્યારે કહે છે કે એમની શાંતિ જે સર્વ સમરશક્તિની બહાર છે એ મારા ને તમારા હૃદયમાં વાસો કરે છે, વસે છે. અને એ શાંતિ કહે છે કે જેવી રીતે એક નદી વહે છે એવી રીતે મારા હૃદયમાં વહે છે. કહે છે કે એક શહેરની અંદર 2 જે મોટા ચિત્રકારો હતા એમને આગળ એક ચેલેન્જ મૂકવામાં આવી અને તેમને કહેવામાં આવ્યું કે તમે કેવું ચિત્ર દોરો કે જેની અંદર તમને જેને કે પરફેક્ટ પીસ જોવા મળે. એક ચિત્રકાર હતો, એણે કહે છે કે સાંજનો સમયનું ચિત્ર દોર્યું અને એને એના બેકગ્રાઉન્ડની અંદર એક સુંદર તળાવ દોર્યું અને ત્યાં જાણે કે બહુ સુંદર શાંતિ હોય અને કોઈ પણ જાતનો અવાજ ન થતો હોય અને સુંદર ઝાડ ત્યાં એણે દોર્યા હતા અને ત્યાં ઘણા બધા ઘેટા બકરા ચરી રહ્યા હતા અને ચિત્ર જોતા આપણે લાગે કે છે કે કેટલું સુંદર ચિત્ર છે. બીજો જે ચિત્રકાર હતો એણે જે ચિત્ર દોર્યું એ તો જાણે કે બહુ જ ભયંકર, જાણે વાઇલ્ડ સ્ટોર્મ આવ્યો હતો એવું ચિત્ર તેણે દોર્યું. અને કાળા ગંગોર વાદળો ત્યાં હતા, એટલું જ નહીં પરંતુ કહે છે કે બહુ જ મોટો ધોધ ત્યાં હતો અને ધોધનો ત્યાં ભયંકર મોટો અવાજ આવતો હતો. પરંતુ કહે છે કે એ ખડકની પાસે કહે છે કે એક નાનું બાખોરું હતું અને બાખોરમાં કહે છે કે એક નાનું પંખી કહે છે કે બેઠું હતું ખૂબ જ શાંતિમાં અને કહે છે કે સુંદર ગીત ગાઈ રહ્યું હતું. અને કહે છે કે આ જે બીજું ચિત્રકારનું જે ચિત્ર છે એ કહે છે કે લોકોએ પસંદ કર્યું અને કહ્યું કે ખરેખર જે પ્રભુ ઈસુની શાંતિ જે તમારે જોવું હોય તો કહે છે કે આ બીજા ચિત્રમાં આપણને જોવા મળે છે. કે જીવનમાં ગમે તેટલા ઝંઝાવાત આવતા હોય, જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવતી હોય, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવતી હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણો ખડક છે એમાં જ્યારે આપણે સંતાઈ રહ્યા છે ત્યારે કહે છે કે આપણને પરફેક્ટ પીસ મળે છે. કહે છે કે પ્રભુના આત્મા મને ને તમને સત્યમાં દોરી જાય છે, આત્મિક વૃદ્ધિ પ્રમાણે છે. પ્રભુનો આત્મા આપણી સહાય કરે છે. ગીત શાસ્ત્ર 46:4 કલમ જો આપણે વાંચીએ તો કહે છે કે ત્યાં ઈશ્વરના ઘરમાં એટલે આપણું શરીર જે દેવનું મંદિર છે કે એ પવિત્ર આત્મા કહે છે કે આનંદની, એ પવિત્ર આત્માને કહે છે કે આનંદની નદી સાથે સરખાવવામાં આવે છે. અને પ્રભુ યેશુ ખ્રિસ્તે પણ મોટે ગાંઠે કહ્યું કે જે કોઈ મારા વચન સાંભળે છે તેમના જીવનમાં, યોહાને લખેલી સુવાર્તા તેનો 7:37-39, યોહાને લખેલી સુવાર્તા તેનો 7:37-39 મી કરો.
હવે પર્વને છેલ્લે તથા મોટે દાડે ઈશ્વરે ઉભા રહીને ઘાંટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીવે. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે કહ્યું હતું.
2010 એ તો કહે છે કે ભરપૂરીપણાનું વર્ષ છે અને એ ભરપૂરીપણ પ્રભુ મને ને તમને આપવા માંગે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ વચન આપ્યું જ કહે છે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે અને કહે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. જૂના કરારમાં પણ પ્રભુએ વચન આપ્યું હતું ગીત શાસ્ત્ર 36:8 કે તમારા આનંદની નદીઓમાંથી તમે તેઓને પીવા દો છો. અને તો પવિત્ર આત્માનું ભરપૂરીપણું દર્શાવે છે કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેનામાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. અને એ પવિત્ર આત્માનું દાન પ્રભુ આ 2010 મને તમને આપવા માંગે છે. તરસ્યાને કહે છે કે જીવન જળ હું મફત આપીશ, પ્રકટીકરણ 21:7. પ્રકટીકરણ 7:17 કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે મારો પાળક થનાર છે અને જીવનના પાણીના ઝરાઓ પાસે તે મને દોરી જશે. એ જીવનના ઝરાના ઝરાઓ પાસે શું તમે જવાના માટે તૈયાર છો? હા, પ્રભુ તમને લઈ જવા ચાહે છે. અને 2010 એ શું તમે આશા રાખો છો? કે છે એ પાણી તો સ્ફટિકના જેવું સ્વચ્છ છે, શુદ્ધ છે. પ્રકટીકરણ 22:1 અને એ શુદ્ધ પાણીમાં પ્રભુ મને તમને લઈ જવા માગે છે. પવિત્ર આત્માનું ભરપૂરીપણું પ્રભુ મને તમને આપવા માગે છે. શું એ પ્રભુની સાથે મારો વ્યક્તિગત સંબંધ છે? શું એ પ્રભુ મારો વ્યક્તિગત રીતે પાળક છે? એ વ્યક્તિગત સંબંધ શું ગાઢ સંબંધ છે? અને એ ગાઢ સંબંધ કેળવવા માટે શું હું કિંમત ચૂકવવા માટે તૈયાર છું? 2010 કાયમી અને ગાઢ સંબંધથી જોડાવાનું આમંત્રણ પ્રભુ આજે તમને ને મને આપે છે. અને એ આમંત્રણ સ્વીકારવા માટે શું તમારી તૈયારી છે? અને કહે છે એ પ્રબંધ કરતા જો મારો પાળક છે તો કહે છે કે મને કશી ખોટ પડનાર નથી, કારણ કે હું તેમના પર આધાર રાખી શકું છું. શાસ્ત્રના વચનમાં કહે છે કે એ પાળક મને ને તમને દોરી જવાના માટે તૈયાર છે. વચન જે સદા સત્ય છે, વચન જે સદા મધુરા છે, જે કુમળા ઘાસની પટે જીવનમાં શાંતિ અને સંતોષ અને આરામ આપનાર છે, એ વચનોમાં પ્રભુને મને ને તમને આ નવીન શાલમાં લઈ જવા ચાહે છે. કેટલી બધી પ્રભુની કૃપા, કેટલી બધો પ્રભુનો મહિમા પણ કરી, કારણ કે પ્રબંધ કરતા તરીકે તે લીલા બીડમાં મને સુવાડનાર છે. પવિત્ર આત્મા કહે છે કે હું તમને કદી ત્યજી દઈશ નહીં, કદી તમને મૂકી દઈશ નહીં. અને પ્રભુના આનંદની જે નદીઓ છે એ આનંદની નદીઓમાંથી કહે છે તે મને પીવા દે છે. પ્રભુ આ દિવસોમાં મારીને તમારી વિશેષતાથી સહાય કરે, વિશેષ કરીને આ જે નવીન વર્ષ પ્રભુ મને ને તમને આપનાર છે એમાં પ્રભુ તેના ભરપૂરીપણામાં તેના પવિત્ર આત્માના ફળોમાં દોરી જાય એ જ મારા હૃદયની પ્રાર્થના. પ્રભુ તમે સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. આમેન.